જેમાં મૂળ થયા તેમાં ગયા એટલે શું? અને આપણો સૌથી વધુ પાલો એકેન્દ્રિય જીવ જોડે જ પડે છે, તેમાંથી મૂળ થતાં બચવા શું કરવું? જો મૂળ એટલે મુગ્ધ, જેમાં મુગ્ધ થયા તે ગતિમાં જવાની તૈયારી કરી લીધી. ઘણા પાણી જોઈને, બરફ જોઈને મુગ્ધ થઈ જાય છે, કલાકોના કલાકો બાથટબમાં પડ્યા રહેવું ગમે, વોટર પાર્કમાં, નદી, તળાવ, ઝરણા, સરોવર, હિમવર્ષા જોઈને આનંદ વિભોર બની જાય. ઘરમાં કે બહાર અહીંનું જ પાણી ભાવે અને ત્યાંનું તો ભાવે જ નહીં. આ બધામાં જ્યાં જ્યાં મૂળ થયા ત્યાં જવાની તૈયારી, એટલે કે પાણીકાયમાં જન્મ ધારણ કરવાની જીવે તૈયારી કરી લીધી. હીરા, સોનું, ચાંદી, ઘર, ઇમારત, એ બધું જ પૃથ્વીકાયના જીવ. પૃથ્વીકાય જીવના મૃત ક્લેવર. સોના ચાંદીના દાગીના જોઈને મુગ્ધ બન્યા, બહુ સરસ, બહુ સરસ, આટલું સુંદર તો ક્યાંય જોયું જ નથી. હીરાનો હાર ભલે લોકરમાં પડ્યો હોય પણ હાલતા ચાલતા કામ કરતા એ જ યાદ આવે. સમજી લેવાનું કે પૃથ્વીકાયમાં મુગ્ધ બન્યા એટલે પૃથ્વીકાયમાં જવાની તૈયારી કરી લીધી. એવી રીતે એસી જોઈએ, એસી વગર રહેવાય જ નહીં. ઠંડા પવનની લેરખી આવે અને એમાં મુગ્ધ બન્યા. ગરમીમાં લાઇટ ચાલી જાય અને પંખા વગર હાઈવોય થઈ જાય તો સમજી લેવું કે વાયુ કાયમાં જવાની તૈયારી કરી લીધી. શાકભાજી, ફ્રૂટ કે ખાવાની કોઈ પણ વાનગીમાં મૂડ બન્યા. કુણી કુણી કાકડી બહુ ભાવે, ખાધા જ કરવાનું મન થાય. 2 વર્ષ પહેલાં હોટલની વાનગી હજી યાદ આવે. સમજી લેવું કે પાછા વનસ્પતિ કાયમાં જવાની તૈયારી કરી લીધી. આમ 52 લાખ યોની એકેન્દ્રિયની છે, સૌથી મોટો ખાડો આ છે. આ ખાડામાં પડ્યા પછી કરોડોના કરોડો કરોડો શબ્દ નાનો પડે. સાગરોપમ ને પલ્યોપમ વર્ષો સુધી ત્યાંથી નીકળવું મુશ્કેલ છે. સમજી લો એક વાર એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા પછી એ ભાવમાં આપણા જીવની બુદ્ધિ કેટલી, અક્કલ કેટલી. ભલે આ ભાવમાં ગમે એટલું જાણતા હોય કે સમજતા હોય પણ અહીંથી મરીને જો એકેન્દ્રિયમાં ગયા પછી ત્યાં આપણો ભાવ શું? કર્મ ખપાવવાના સાધનો આપણી પાસે કેટલા? હવે એ ભાવમાંથી એના પછીના બીજા ભાવનું આયુષ્ય બાંધશું ત્યારે કેવું બાંધશું? પાછું એકેન્દ્રિયનું જ ને. એમ એક પછી એક ભાવ પાછા એકેન્દ્રિયના થયા જ કરે. એકવાર ગબડ્યા પછી નીચે જવાના ચાન્સ વધારે અને ઉપર આવવાના ચાન્સ ઓછા. એટલે જ કીધું જેમાં મૂળ થયા એમાં ગયા. એમાંથી મૂળ થતા બચવા વૈરાગ્યવાસી ભાવના ભાવવી. ખળખળ વહેતા નદીના ઝરણા જોઈને આનંદ વિભોર બની જવાને બદલે વિચારવું કે આ પાણી કાયના જીવોનો અથડાવાનો અવાજ છે. ક્ષણે ક્ષણે જન્મ મરણ કરી રહેલા જીવોના ત્રાસનો અવાજ છે. હું પણ આવા અનંત ભવ કરીને માનવ ભવ સુધી પહોંચ્યો છું. મારો જીવ જ્યારે પાણી કાયમાં હશે ત્યારે લોકો મને જોઈને ખુશ થતા હશે. આજે હું એને જોઈને ખુશ શું કામ થાઉં? હું એને જોઈને ખુશ નહીં થાઉં કારણ કે મને કરુણા ઉપજે છે. હે ભગવાન, આ જીવોને પણ જલ્દીથી કર્મોથી મુક્ત કર અને મને પણ કર્મોથી મુક્ત કર. ચંગુ અને મંગુ સાથે હિમાલય દર્શન કરવા ગયા છે. હિમાલયના બરફ આચ્છાદિત શિખરોને, વૃક્ષોની હારમાળા, નદી નાળા, કુદરતી સૌંદર્ય, આ બધું જોઈને ચંગુ વિચારે છે, હા શું સુંદર સીન છે, આમાં ખોવાઈ જવાનું મન થાય છે. હું તો મરતા સુધી આ સીન નહીં ભૂલું. સાથી રહેલો મંગુ પણ આ જ સીન જુએ છે ને વિચારે છે, અહો મારા જીવે કેટલા આવા ભવ કર્યા હશે. શું હું કરોડોના કરોડો વૃક્ષો, કરોડોના કરોડો વર્ષો આવા વૃક્ષ બનીને સ્થિર ઊભો હોઈશ? કેવા કેવા ઢાળ, તડકા અને હિમવર્ષા મેં સહન કર્યા હશે, એ પણ મોંમાંથી એક હુંકારો કર્યા વગર. અરે લોકોએ મને કાપી નાખ્યો હશે ને હું એક ચીસ પણ પાડ્યા વગર બધું સહન કરતો હોઈશ. હે ભગવાન, હવે મને બચાવી લે, મારે પાછું આમાં નથી જવું. ભગવાન મારો પણ મોક્ષ કરે અને આ જીવનો પણ મોક્ષ કર. ચંગુ મંગુ સાથે જ આ સીન જુએ છે, પણ ચંગુ કર્મનો ગુણાકાર કરી રહ્યો છે અને મંગુ કર્મના ભાગાકાર. બહારથી જોનારને તો લાગે કે આ બંને સીન સિનરીમાં ખોવાઈ ગયા છે, પણ બંનેની મતિ અલગ છે તો બંનેની ગતિ પણ અલગ છે. ફરક ફક્ત વિચારોમાં, ભાવનામાં પાડવાનો છે. જ્યારે ઘર, કપડાં, ફર્નિચર, દાગીના એમાં ખોવાઈ જાઓ ત્યારે વિચાર કરો કે આ બધા એકિન્દ્રિય જીવોના મૃત ક્લેવર એટલે કે મળદા છે. એક દિવસ આ બધામાં જીવ હતો, ચેતન હતું, ચેતન એને છોડીને ચાલ્યો ગયો અને જડ રહી ગયો. એનો અર્થ એ કે ચેતન કદી જડનો હોઈ શકે જ નહીં. આ ફર્નિચર એક દિવસ ઝાડ હતું, એમાં જીવ હતો. એ જીવ કદાચ મારો પોતાનો પણ હોઈ શકે, જેને જોઈને હું ખુશ થાઉં છું, જેના વખાણ કરતા હું થાકતો નથી, એ કદાચ મારા પોતાના જીવનો મૃત ક્લેવર પણ હોઈ શકે. અમારા હાથમાં રહેલી સોનાની હીરાની વીંટી, એક દિવસ એમાં પૃથ્વીકાયના જીવો હતા. એ જીવ કદાચ મારો પોતાનો કે મારા સગાવાલાનો હોઈ શકે. શું મારા પોતાના મૃત ક્લેવર જોઈને એમાં મૂળ થાઉં છું? શું મારા જીવે પાછા એમાં જ જન્મ લેવાની તૈયારી કરી લીધી? ના ના, હવે આ સમજ આવ્યા પછી તો નહીં જ નહીં. આવી વૈરાગ્ય વર્ષિત ભાવના આત્માનું કલ્યાણ કરે છે. ધીસ ક્વેશ્ચન આન્સર આર ટેકન ફ્રોમ પ્રશ્નોત્તર રત્નમાલા પાર્ટ 1, રિટન બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. બેન, તમારો સવાલ છે કે હું એક શિક્ષકની જોબ કરું છું. જ્યારે છોકરાઓ અભ્યાસમાં ધ્યાન નથી આપતા ત્યારે મને ખૂબ ગુસ્સો આવી જાય છે, ન બોલવાનું બોલાઈ જાય છે. ગુસ્સો ન કરવાના પછખાણ લઉં છું, છતાં કંટ્રોલમાં નથી રહેતો ગુસ્સો, પછી ઘણો અફસોસ થાય છે, તો મારે શું કરવું? પહેલી વાત તો એ કે તમને ગુસ્સો થઈ જાય છે, એનો તમને અફસોસ થાય છે, તે બહુ મોટી વાત છે. જો તમને એમ થતું હોય કે મારે આવું ના કરવું જોઈએ, આને ખોટું કર્યું એટલે કે આ ગુસ્સો કરું છું તે ખોટું છે, તો તે તમારી માન્યતામાં આવી ગયું. એટલે કે ક્રોધ વિકાર પર એક કુહાડો પડ્યો. આવું અનેક વાર થતાં થતાં એ વિકાર નબળો પડશે. જો કોઈને એમ થતું હોય ને કે બરાબર કર્યું, આવાને તો ગુસ્સો કરવો જ જોઈએ, એ જ લાગનો છે, એના વગર સુધરે એમ નથી, તો તમારા ક્રોધ વિકારને પ્રોત્સાહન મળ્યું. એ જશે નહીં પણ તગડો થશે. અત્યારે જે ક્રોધ આવી રહ્યો છે ને, તે કોઈ જન્મના ક્રોધ વિકારના કર્મ નાખીને તમે આવ્યા છો. તે ઉદયમાં આવી રહ્યા છે. તો પહેલું કામ તો એ કરો કે રોજે રોજ જે વિદ્યાર્થી પર ગુસ્સો થઈ જાય તે વિદ્યાર્થીને મનોમન ક્ષમા માંગવાની ચાલુ કરો. દાખલા તરીકે રાજુ નામના છોકરા પર ગુસ્સો થઈ ગયો તો જ્યારે પણ ફ્રી થાઓ ત્યારે મનોમન આ રીતના માફી માંગવાની ચાલુ કરો. હું મારા અંતરાત્માને સાક્ષીએ રાજુમાં રહેલ અંતરાત્માનો અથવા તો શુદ્ધાત્માને ક્ષમા માંગું છું અને ક્ષમા આપું છું. આ રીતે એક એક જણને એક બે વાર નહીં, 2-5 મિનિટ સુધી સતત એ જીવની ક્ષમા માંગવી. રોજે રોજની ફાઇલો આ રીતે ક્લિયર કરો. આજે 5 છોકરા પર ગુસ્સો થયો તો 5-5ના આ રીતના નામ લઈને એના આત્માની ક્ષમા માંગો. ઓકે, બીજું તમારા પોતાના આત્માને ક્ષમા માંગો, કેમકે આપણે પોતે આપણા આત્મા પર આ ગુસ્સો કરીને જે કર્મો ચડાવી રહ્યા છે એનું ભોગવવાનું આપણા આત્માને જ આવશે. આપણે એનું જ બુરું કરી રહ્યા છીએ, આપણા આત્માનું જ. તો તમારા પોતાના આત્માને ક્ષમા માંગો કે હે આત્મન, તારો સ્વભાવ ગુસ્સો કરવાનો નથી, પરંતુ હું વિભાવ દશામાં ચાલી જઈ તારા પર કર્મોના ઢગ ખડકી રહી છું. તો હે મારા આત્મન, પરમાત્મન, મને ક્ષમા કરો, ક્ષમા કરો. હે આત્મન, હવે તારું એવું વીર્ય પ્રગટ કર, એવી શક્તિ ફોરવ કે હું ક્રોધ વિકાર પર કંટ્રોલ કરી શકું. આ રીતના તમારા આત્માને ક્ષમા માંગો અને એની શક્તિ પ્રગટ થાય એવી પ્રાર્થના કરો. ત્રીજી વાત એ છે કે જેવું અન્ન એવું મન. ક્રોધ વિકાર પર કંટ્રોલ રાખવા માટે તામસી ખોરાક લેતા હોય તો બંધ કરો. મરી મસાલા તેલ મરચા એવો ખોરાક એવોઈડ કરો. શુદ્ધ સાત્વિક ને રાજસી ખોરાક લ્યો. બીજું એ પણ કરી શકાય કે એવી કોઈ પ્રતિજ્ઞા પણ લઈ શકાય કે એકવાર ક્રોધ થઈ ગયો તો મા બાપ સામે 10 ઘમાસાણ દેવા, અથવા તો ભગવાનના ફોટા સામે દેવા ઈઝી થઈ જશે. મા બાપની સામે દેવા, મા અથવા બાપ કોઈ બી એક પણ ચાલે, તો એ વધારે તમને તમારા માટે ઇફેક્ટિવ થશે. અથવા તો દરરોજ એક સામાયિક કરવું એ બી વધારે યોગ્ય છે. એક જણ પર ગુસ્સો થયો તો એક સામાયિક, 2 પર થયો તો 2 સામાયિક. એવી પનિશમેન્ટ, ફિઝિકલ પનિશમેન્ટ પણ તમે તમારી જાતને કરી શકો. અને એક વાત ખાસ સમજો કે કોઈ પણ વિકારનું ઉદ્ભવવું, પછી ક્રોધ વિકાર હોય કે બીજો કોઈ વિકાર હોય, એ બધા કર્મોના જ ખેલ છે. જ્યાં સુધી મન વચન કાયા સ્થિર કરી ધ્યાન સાધનામાં ઉતરશો નહીં ત્યાં સુધી વિકારો પાતળા પડવાનું નામ નહીં લે. જેમ જેમ ધ્યાનમાં સ્થિર થઈ ઉદીરનામાં આવતી એક એક કર્મોની પ્રતરોને નિર્જરતા જશો, તેમાં જેટલા જેટલા ક્રોધના કર્મો નિર્જરાતા જશે એટલો એટલો એ વિકાર નબળો પડશે. તમારે એવું વિચારીને નહીં કરવાનું કે હવે મારા ક્રોધના કર્મો નબળા પડે. ક્યારે કયા કર્મની પ્રતર ઉદીર્ણામાં આવશે, કયા વિકારની પ્રતર, તે નોબડી કેન સે, કોઈએ કહી ના શકે કેવડી સિવાય. એટલે જ્યારે જે બી આવે એમાં જેટલા જેટલા ક્રોધના વિકારના કર્મ ઉદીર્ણામાં આવશે અને નિર્જરશે એટલો એટલો એ ક્રોધ વિકાર નબળો પડશે. ખ્યાલ આવ્યો? એટલે માં કોઈ પર્ટિક્યુલર કંઈ ધારીને નહીં કરવાનું. મારે કર્મોને નિર્જરા કરવી છે એટલું મનની અંદર હોય, એમાં પણ કોઈ ધારણા કરવાની જરૂર નથી. તમે આ પ્રક્રિયા કરશો એટલે કુદરતી એ કર્મો નિર્જરવાના જ છે. અને આ કાર્ય આ જન્મ મનુષ્ય જન્મમાં જ થઈ શકે, તો જેટલું બને એટલું જલ્દી સામાયિકમાં ધ્યાન સાધના ચાલુ કરી દો, તો થોડા વખત પછી તમને જ ખ્યાલ આવશે કે હવે મને પહેલા જેવો ક્રોધ નથી આવતો, પહેલા જેવું મારામાં હવે શું કહેવાય આવેગ નથી આવતા. ઘણો ફરક પડી જશે સમય જતાં, જો રાઈટ દિશામાં થશે તો. તમે મૌન અને ધ્યાન કેવી રીતે કરવું એ મારી પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં બરાબર વાંચી જાઓ અને સમજી લો પછી કરો. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. વૈભવભાઈ, તમારો સવાલ છે કે જૈન પરંપરામાં સાધુ તેમજ સાધ્વીઓ માટે કેશ લોચનની પરંપરા છે, અન્ય પરંપરામાં એ નથી. સાધ્વીઓ અંબોડો રાખે છે, તો જૈન પરંપરામાં એ શરૂઆત ન કરી શકાય? વૈભવભાઈ, તમે જ્યાં છો ત્યાંથી પગથિયા ચડવા માંગો છો કે ઉતરવા? ભૌતિક જગતમાં તો હંમેશા ઉપર ચડવાનું જ વિચારો છો. જે પગાર હોય તેનાથી વધારે જોઈએ, જે ફેસિલિટી હોય એનાથી વધુ જોઈએ. તો આધ્યાત્મિક જગતમાં જ્યાં છો ત્યાંથી નીચે ઉતરવાની વાત કેમ કરો છો? જૈન ધર્મમાં જે કાંઈ પ્રથા છે તે ખૂબ જ અર્થપૂર્ણ છે, આત્માના વિકાસ માટે છે. ન ખ્યાલ આવતો હોય તો એમ પૂછો કે આપણામાં આવી પ્રથા કેમ છે, એની પાછળનું કારણ શું છે તે જાણો. એનું હર્ધ જાણ્યા સમજ્યા વગર અન્ય ધર્મનું અપનાવી લેવાની વાત કેમ કરો છો? ભલે બંને પીળું દેખાતું હોય, પણ કયું સોનું છે ને કયું પિત્તળ છે એ તો પહેલા ચકાસો પછી ખરીદી કરો. નહીં તો સોનાના ભાવ આપીને પિત્તળ ખરીદી લેવા જેવી દશા થશે. હવે પહેલા એક વાત મગજમાં ફિક્સ કરો કે જૈન ધર્મ 360 ડિગ્રી પર છે, જ્યારે અન્ય ધર્મ 356-358 પર અટકેલા છે. હવે સમજો કેશ લોચન શા માટે. કેશ એ સૌંદર્યનું પ્રતીક છે, બરાબર? વાળ હોય તો ચહેરો વધુ આકર્ષક દેખાય. જ્યારે કોઈ વ્યક્તિ સંયમ લે છે ત્યારે હવે એને ચહેરાને આકર્ષક નથી દેખાડવાનો, એને તો આત્માની સુંદરતા વધે એવી સાધના કરવાની છે. હવે એનું લક્ષ્ય દેહ સૌંદર્ય નથી, આત્મ સૌંદર્ય છે. કેશને લીધે ચહેરાનું સૌંદર્ય જોઈને કોઈ વિકારીના મનમાં વિકાર જાગે એ હવે સંયમીને મંજૂર નથી. એ વૈરાગ્યમાં રમી રહ્યા છે, સાધનામાં તપી રહ્યા છે, એને દેહ સૌંદર્ય સાથે કોઈ લેવા દેવા નથી. એ કોઈને વિકાર જગાવવામાં નિમિત્ત શા માટે બને? આત્મા પર પાપ કર્મોનો બોજ શા માટે વધારે? બીજું, કેસ હોય વાળ હોય તો વિવિધ પ્રકારે કેસ સજાવવાનું મન થાય, કેસને વારંવાર ધોવા પડે, નહીં તો એમાં જૂં લીક થાય. આ કેસ પાછળ, વાળ પાછળ આટલા પાણી કાંઈના જીવોનો ખતમો એક સંયમી શું કામ કરે? એને સ્વચ્છ રાખવા સજાવવા માટે આટલો સમય બરબાદ એ શું કામ કરે? એમને તો આવા ફાલતુ કામ માટે સાધનામાંથી એક ક્ષણ પણ ઓછી થાય તે પરવડે એમ નથી. એમને તો 22 પરિસહો હસ્તે મોડે સમતા ભાવે સહન કરી કર્મોનો ખતમો બોલાવવો છે. એક એક વાળ ખેંચી કાઢવો સહેલું નથી, કષ્ટદાયક છે, છતાં એ હસતા મોડે સમતા ભાવે સહન કરી કર્મોનો ખતમો બોલાવે છે. એમને તો જ્યાં સ્નાન જ નથી કરવું ત્યાં વાળ રાખવાના, વાળ ધોવાની અને અંબોળો લેવાની વાત જ ક્યાં આવી? વાળ હશે તો ધોળા વાળને કાળા કરવાનું મન થશે, પછી આમાં સંયમ ક્યાં રહ્યો? સંસારીને સંયમી બધા સરખા જ થઈ ગયા ને? એક વાળ પાછળ કેટલી પળોજણ વધી ગઈ, વાળ ધુઓ, વાળ ઓળો, વાળ સાફ કરવો, વાળ સજાવો. અરે જ્યાં એક ક્ષણ પણ પ્રમાદમાં ના જવી જોઈએ ત્યાં આવા આવા સમયનો બગાડ એક સંયમીને પરવડે ખરો? સંયમ શા માટે લેવાનો છે? એટલા માટે કે વધુમાં વધુ સમય મૌન અને ધ્યાનમાં રહીને કર્મોને ખપાવવાના છે. સંસારમાં રહીને માણસ પાપ કર્મોમાં અટવાયેલો રહે. સંયમ એ એટલી સુંદર ઉચ્ચ કક્ષાની વ્યવસ્થા છે કે જેમાં વ્યક્તિ વધુમાં વધુ પાપ કર્મથી દૂર રહી શકે, જેથી વધુમાં વધુ સાધના કરી શકે, સમકિતની પ્રાપ્તિ કરી શકે. આટલી ઉચ્ચ કક્ષાને સંયમ સાધના કોઈ અન્ય ધર્મમાં હોય તો મને બતાવો. એક જૈન થઈને આટલી ચિંતામણી રત્ન જેવી સાધુ સાધ્વીજીની દિનચર્યા ને સંયમનું મહત્વ સમજ્યા વગર ભૌતિકતામાં રમણ કરતા અન્ય ધર્મીના સાધ્વીજીની જેમ અંબોડો લેવાની વાત કરો છો? ખરેખર મને દુઃખદ આશ્ચર્ય થાય છે. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567.